તારીખ 17/10/1997 ડાયરીના બોલ નંબર 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
124 મારામારીમાં કોઈ તમે પોલીસના ઓફિસરને મારી નહીં ખવાય અને બીજા માણસને મારી નહીં ખવાય એમાં ફેર પડે કે ન પડે એમ પોલીસ હોય કે ન્યાયાધીશ હોય એ ગુનો કરે અને સામાન્ય માણસ ગુનો કરે એમાં ફેર પડે કે ન પડે એમ મોક્ષને વધારે લાગે કારણ કે એને પણ થોડી સમજણ મળી છે પછી એની જવાબદારી વધે છે
સત્સંગ
ની ભાવના ભાવી હોય તો સત્સંગ ને ઈચ્છો હોય સહના રહી હોય તો મળે સત્સંગને ચાહવા છતાં કોઈ અંતરાય પડી ગયો હોય એનો સત્સંગ મળતો હોય તો બીજા ભાવમાં મળે ખરો પણ પોતે સત્સંગ મળવા છતાં નિગ્લેક્ટ કરતો હોય તો ન મળે ઉપેક્ષા કરી હોય તો ન મળે એટલે આપણે એમ કહીએ છીએ ને કે સત્સંગ કરવો હોય ને બીજા પણ કામ હોય બીજા કામ નું એડજસ્ટમેન્ટ કરી નાખો સત્સંગ ન છોડવો અને બીજા કામ નું એડજસ્ટમેન્ટ કરવા માટે આપણે માનો કે ઊંઘ કાપવી હોય તો ઊંઘ કાપવી અથવા બીજા કોઈ કામ કોઈ વસ્તુ કે ચીજ વગર અગર સગવડ વગર ચલાવી લેવી શકો તો ચલાવી લેવું એવી રીતે ટૂંકમાં ગમે તે ગૌણ કરીને પણ સત્સંગની મુખ્યતા રાખવી જોઈએ તો સત્સંગ મળે માં શું ગોઠવાનું હતું રસોડામાં બધો પથારો હતો ને શું વાત ચાલી હતી ચાલો આગળ પાછળ કરશો થોડું અવ્યવસ્થિત તો ભલે રહેતો થોડું ખેંચવું પડે તો પાછળથી ખેંચવું એવી રીતે મુખ્યતા આપી લાંબુ લિસ્ટ હશે હેતુપૂર્વક થતું હોય તો એમાં કઈ વાંધો નથી એ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ જ છે
ઓછા
નથી એના માટે દ્રઢતા આવે, મક્કમતા આવે તો થાય. દોષ મટાડવા માટેની તીવ્રતા આવે ની દરકાર ગણી રહીએ, સાવધાની ગણી રહીએ, જાગૃતિ રહીએ તો માટે. લાઈટ લઈ લીધું હોય તો ન મટે. જેટલી દરકાર જેટલી સાવધાની કાળજી એટલો ફરક પડવાનો.
કેટલા વિકલ્પ એના પાછળ દોડે છે એનું એ તરત યાદ આવ્યો પ્રસંગ. પછી ફ્રીઝમાં મૂકી દીધું. પછી થોડી વાર એક બે સેકન્ડ તો ચાલુ રહ્યા છતાં પછી કીધું નહીં આ તારું નુકસાન કરશે કાઢે. પછી મમ્મી પપ્પા આવ્યા તો ચિંતા તો એ લોકો ને આવ્યા તો આવો કીધું. પછી બેઠા બપોરે સુતા ને ત્યારે ત્યારે એ વિચાર ચાલતા હતા. પણ એના પ્રત્યે બીજી કોઈ ફિલિંગ્સ નહોતી. મમ્મી પ્રત્યે હજી મારા પણ હજી દેખાય આવતું હતું એ વખતે. છતાં એના એને છોડવા માટે એ વખતે એટલો ખાસ પ્રયાસ નહોતો. પછી થોડી વાર પછી જરાક જરાક થયો ભાઈ એટલું કહી ના શકે કે આપણે કઈ મારા પણ ધ્યાન ગયું. પણ હજી પ્રયાસ નતો
પ્રયાસ થવો છે. હું ત્યાં નથી પછી મારા પણ કેમ આવે છે. પ્રયાસ થવો જોઈએ. ખાલી વિચાર આવે નથી પછી નું થઈ જાય તો
આપડે રાત ના બહુ મોડું થઈ જાય સુવામાં. હું આજે એક દિવસ કઈ મને આવે તો ચાલશે. મેં
કીધેલું ખ્યાલ છે તમારે કેમ તો એની જવાબદારી નું છે. તમે કેમ માથું માર્યું અંદર ડિપાર્ટમેન્ટ તમારું નથી
પાછળ.
અમુક વસ્તુ તો શું છે એ કેવો નિશ્ચય કરવો જોઈએ કે જેમાં મારું કાર્યક્ષેત્ર નથી, મારું ડિવિઝન નથી, એમાં તો ઉલજીને જવું જ નથી. એટલી બધી તો શક્તિનો અપવ્યય કરવો જ નથી. કારણ કે એ તો વધારે પડતી ચિંતા થઈ ગઈ ને. મારે તો યાદ કરીને પોઈન્ટ આઉટ જ કરવું હતું. ગડબડ તમારી છે, મારે પોઈન્ટ આઉટ કરવું હતું. એની ગડબડ નથી, ગડબડ તમારી છે. એટલે કાલે વાત લીધી હતી કે કોકના ડિવિઝનમાં હું આપણે માથું હું કરવા મારીએ છીએ. આપણે આપણા પૂરતું સંભાળીએ. રસોડાનું કામ કે ઘરનું કામ એનું છે. એ વહેલું થાય, મોડું થાય, બગડે, હજરે, જે કાંઈ થાય એની જવાબદારી આપણે શું માથા મારે જરૂર. એમ એ તો એક વધારે પડતી પકડ હોય તો જ એવું આવે. નુકસાન ઘણું કરે. વાત તો સામાન્ય છે. પકડ વધારે પડતી, વધારે ઇન્ડિકેટ કરે છે કે પકડ વધારે પડતી છે. આપણે જે પોતાપણા નહીં, એમાં મારું ઘર છે, મારા ઘરનું કામ છે, એમ આવ્યું ને એની અંદર. રાત્રે ભલે મોડું થાય, અત્યારે તું આવજે એમ લેવું જોઈએ. ઊંધું લીધું છે મારું, કેવું ગડબડ એમ નહી હતી. કાલે જ મારું ધ્યાન ગયું હતું, એટલે કાલે મેં આડકતર રીતે વાત કરી હતી. કોઈના ડિવિઝન માં કોઈ માથું ન મારું. આજે પાછું મેં યાદ કરવી, ધ્યાન ખેંચાય છે કે નથી ખેંચાતું, એ જોવા માટે ધ્યાન ખેંચાવું છું. ગડબડ તો મારી થઈ ગઈ છે, એની એટલી ગડબડ નતી જેટલી તમારી હતી. એટલી બધી માથાફોડ કરવાનો પોસાય જ નહીં. આપણે જો આપણે કામે લાગીએ અંદર માં, તો એટલી બધી માથાફોડ કરવાનો આમ છે તમને નહીં પોસાય. આ તો શું છે કે હું કામ આપણે કામે નથી લાગતા ને નવરા પડીએ છીએ એટલે એ બાજુ જઈએ
છીએ.
હા એમ છે, એટલે એ શું બતાવે છે કે આપણે આપણા કામ કામ કરવા માટે ફ્રી થઈ અને દરકાર નથી રહી છે, ત્યારે એ બધી દરકાર આવી છે. મિત્રો હું જ નહીં, સામુનું કોઈ ધ્યાન ખેંચો તો બહુ જ લાગે. મને કોઈ ધ્યાન ખેંચે તો બહુ જ લાગે, કોઈ હું મારું કરું છું એમાં આ ક્યાં બધે વચ્ચે આવ્યું એમ થાય. એના બદલે પોતે ઉંઘીને જાય છે, એને વધારે પડતું છે ને. એમાં શું છે કે ઉદય આપણા બધા સાધારણ છે, કામ બધા સાધારણ છે, નાના નાના છે, પણ આપણો આત્મા આખે આખો એની અંદર ઓરાઈ જાય છે.
એનું આપણે
રાખ લઈને રતન વેચીએ છીએ, ઈ ભૂલી જવાય છે. આપણે આખા આખા આત્માને ક્યાં વળી દઈએ, આપણે તો ઘણું કામ બાકી છે. આમ પાછો સતત લાગશું ક્યારેક આરો આવવાનો છે, એના બદલે આપણે તો એ મૂક્યું પડતું ને બીજે લાગી ગયા. આમ તો શું છે કે આત્માર્થની ભૂમિકામાં તે ઉદય આવી પડે એ બોજો લાગે. એના માટે પોતે વગર ઉદય ઓલામાં જાય ઉલજીને એ તો વધારે પડતું થયું ને. હા વધારે પડતું થઈ ગયું ને. અજ્ઞાની જીવ જેમ વડવાઈ પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય મધુબન બિંદુ ની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરને અસાયને અવગણીને વિમાનમાં બેઠો ને. કથા છે કે એક માણસ વડવાઈને પકડીને ટીંગાઈ રહ્યો હતો, ઉપરથી મધ પૂડો હતો, એમાંથી મધ ટપકતો હતો, એને એને મોઢા વાળતો હતો એટલે ચાલતો હતો અને મીઠું લાગતો હતો. પણ એ વડવાઈની દાળને ઉંદર કોતરતો હતો, એટલે વડવાઈની દાળ પડીને નીચે જવાની હતી, નીચે પડે તો મરી જવાનો હતો. નીચે સાપ હતા કઈ એવું હતું,
કૂવો હતો,
કૂવો હતો. તો કોઈ વિદ્યાધર આવ્યો તો વિમાનમાં બેસી જાય ભાઈ, નહીં તો તારો મોત નજીક છે હવે. હા તો નહીં, હું થોડુંક થોડુંક હજી મત ચાખી લઉં, હજી થોડુંક મત ચાખી લઉં, હજી થોડુંક મત ચાખી લઉં. તે વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસા મારે ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્માની રુચિ કરતો નથી. ઉપદેશ મળે છે છતાં અવગણે છે. અથવા આટલું કામ કરેલું આટલું થઈ જાય તો પછી વાત, આટલું થઈ જાય પછી વાત, એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી અથવા અપેક્ષામાં લીન રહીને શુદ્ધાત્મા પ્રત્યે તેના ઉદ્યમનો વખત મેળવતો નથી. પુરુષાર્થ છોડે જે છોડી દે છે. જુદી જુદી વિભિન્ન પ્રકારની અપેક્ષા વૃત્તિમાં પોતાના પુરુષાર્થને છોડી દે છે. અને ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. આયુષ પૂરું થવાની તૈયારી થઈ જાય છે. પછી મેં કઈ કર્યું નહીં, અરે રે મનુષ્ય ભાવ એળે ગયો એમ તે પસ્તાય. છેલ્લે છેલ્લે પસ્તાય તો પણ શા કામનો એમ કે છે. મરણ સમયે તેને કોનું શરણ છે? તે રોગની, વેદનાની, મરણની, એકત્વ બુદ્ધિની અને આર્ત ધ્યાનની ભીષમાં ભીસાઈને દેહ છોડે છે. એ વખતે તો શું છે, રોગની ઉપાધિ અને વ્યાધિની ઉપાધિ લાગશે, વેદનામાં ઉપયોગ ખેંચાઈ જશે, મરણનો ભય અને એકત્વ બુદ્ધિને લઈને આ બધું છોડવું પડશે, એક સાથે છૂટી જશે. અને આર્ત ધ્યાનની ભીષમાં ભીસાઈને દેહ છોડે છે, મનુષ્ય ભાવ હારીને ચાલ્યો જાય છે. આવી લગભગ સ્થિતિ મુક્ષ હોય તો થઈ જાય છે ને હારી જાય છે. થોડું ઘણું ધ્યાન ખેંચાણું હોય પણ અવગણી લે છે. કેમ કે આપણે આવે છે કે ભાઈ એકત્વ બુદ્ધિથી પરિણામ આમ થયા, એકત્વ બુદ્ધિને પરિણામ આમ થયા, વિકલ્પ આવ્યા. પણ હવે દેહ છૂટી જશે પછી હું, પછી તો સંબંધ રહેવાનો નથી. તો અત્યારે જ એકવાર મરી જાય ને, દેહ છૂટે તો એનું છૂટી જ દેવાનું છે, સંબંધ તો છૂટી જ દેવાનો છે. કે અત્યારથી સંબંધ કાપ ને, અને અસ્તિત્વ નથી ત્યાં પોતાપણું કેમ દેખાવીને છે, એને કેમ જોવાય છે? ચોખ્ખી ભ્રાંતિ છે એ તો, ચોખ્ખી ભ્રાંતિ છે. ધર્મી જીવ રોગની, વેદનાની કે મરણની ભીષમાં ભીસાતો નથી, કારણ કે તેને શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે. એટલે એ વખતે બરાબર મરણ વખતે તો પકડમાં આવી જાય છે, આત્માની પકડ કરી લે છે. વિપત્તિ સમયે તે આત્મશાંતિ મેળવી લે છે. વિપત્તિ સમયે અશાંતિમાં નથી જતો. વિપત્તિ અને વિપત્તિ કેમ કહેવી? વિપત્તિ સમયે તો આત્મશાંતિ મેળવી લે છે ઉલટાનું. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહણ છે, વિશેષપણે ગ્રહણ કરે છે. એટલે એને તો એ અનુકૂળતા થઈ ને, પ્રતિકૂળતા ન થઈ, કેમ કે ત્યારે તો એને વધારે કામ કર્યું ઉલટાનું. મરણાદિ સમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ સુખ સરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે, કે જ્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, પરંતુ શાંતિનો અખૂટ નિધિ છે, એમાં ડૂબકી મારી જાય છે. તે શાંતિપૂર્વક દેહ છોડે છે, તેનું જીવન સફળ છે. સમીક્ષા કરી છે એના ઉપરથી તાત્પર્ય લીધું છે કે તું મરણનો સમય આવ્યા પહેલા ચેતી જા, અત્યારથી સાવધાન થઈ જા, સદાય શરણભૂત. આત્મા તો સદાય શરણભૂત છે, કેમ કે એ તો હાજર હાજર છે, કોઈ સમય માટે એબસન્ટ નથી. સદા જ્યારે શરણ લેવા માંગે ત્યારે એ શરણભૂત જ છે. આત્મા સદાય શરણભૂત અને વિપત્તિ સમયે વિશેષ શરણભૂત થનાર એવા પોતાના શુદ્ધાત્મ દ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર, એનો પુરુષાર્થ કરો. ગુરુદેવ ને તો બહુ રસ થતો બેનફિલ્મ વાંચ્યા હોય. जैसे कि अपन कार ड्राइव करते हैं, अब कंजेस्टेड एरिया आ गया सिटी का, तो वो तो जब कोई रास्ता पर नहीं है तो कोई चलाने का कोई अपने को इतनी सावधानी की जरूरत नहीं होती, लेकिन जब ट्रैफिक बढ़ जाता है तो और सावधानी आती कि नहीं। जैसे विपत्ति है वो ट्रैफिक बढ़ गया, ट्रैफिक बढ़ गया तो सावधानी अंदर में और बढ़ जानी चाहिए। ऐसा प्रवृत्ति क्यों, अपेक्षाओं क्यों, होतापणों क्यों, एनो जे रस छे ए पोते पुरुषार्थ नथी करवा देना। પોતાપણું ને રસ છે, કલ્પના કરે છે સુખ ને અનુકૂળતા ને સુખ ને, ભવિષ્યની સંયોગોની ચિંતા કરે છે તો તેમાં તે સંયોગની આધાર બુદ્ધિને દૃઢ કરે છે। ભવિષ્ય સંયોગોની ચિંતા કરે છે તો એને ભવિષ્યમાં ભવિષ્યના સંયોગોની, ભવિષ્યમાં મારું બરાબર જળવાઈ રહેવું જોઈએ, મારા સંયોગો બધા અનુકૂળ રહેવા જોઈએ ભવિષ્યની અંદર। અત્યારે તો બહુ વાંધો નથી પણ ભવિષ્યમાં પણ વાંધો આવવો ન જોઈએ, એવી જે ચિંતા એમાં એ આધાર બુદ્ધિને દ્રઢ કરે છે, પરની આધાર બુદ્ધિને દ્રઢ કરે છે। ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, શું ચાલે છે એ વખતે ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, ઉલટો વિચાર નથી ચાલતો, ઉલટી પ્રેક્ટિસ ચાલે છે, એટલે એની સામે ઉલટી પ્રેક્ટિસ જોઈએ। વિચાર ફેલ જાય, પ્રેક્ટિસ ને હવે પ્રેક્ટિસ જ જોઈએ। ના, ભવિષ્યની ચિંતા જ મૂકી દેવી જોઈએ, એ તો પૂર્વ કર્મ પ્રમાણે થવાનું છે, તું ચિંતા કરતો નકામી છે તો વ્યર્થ જ છે। એક બીજું પોતાપણા ને લઈને તું ચિંતા કરે છે, આજથી 10-20 વર્ષ પછી નો માણસ વિચાર કરે તો કે 25-30-40 વર્ષ પછી નો વિચાર કરે, આયુષ્ય પેલા પૂરું થઈ જવાનું, શું કામ લાગે, એનું કામ શું લાગે। મને ઘણી વાર વિચાર આવતો, અમારા ગ્રાન્ડ ફાધર હતા, આખા કુટુંબ નો કંટ્રોલ કરતા, જોઈન્ટ ફેમિલી ઘણા વર્ષ રહ્યું, પછી એમને એમ લાગ્યું કે બહુ આયુષ નહીં રહીએ, તબિયત અશક્તિ વધતી જાય છે શરીરમાં વૃદ્ધાવસ્થામાં, એટલે એમ લાગ્યું કે છોકરાઓને પાછળથી કાંઈ ઝઘડા ટંટા થાય, જોઈન્ટ ફેમિલી છે તો એક વખત બધાને બોલાવી અને કહી દઉં કે ભાઈ હવે તમે છૂટા છો, એ છૂટા થવામાં તમારે શું હિસાબ કિતાબ સમજવો છે, મારું રૂબરૂ જેને જે કહેવું હોય એ કહી દો, એટલે હું તમને એનો ડિસિશન આપી દઉં એમ બરાબર। વિચાર આવતો હતો કે એમને વૃદ્ધાવસ્થા આવી ત્યાં સુધી જોઈન્ટ ફેમિલી રાખીને કંટ્રોલ કર્યો, વ્યાગ્ય તમારે કોણ કંટ્રોલ કરે છે, એમને ઈચ્છા હું કે બધા કોઈ દુખી ન થાય, ઘરમાં કોઈ દુખી ના થાય. પોતે ગયા ગયા એટલે હું બધા દુઃખી થઈ ગયા ને એ ગયા એટલે ને કંટ્રોલ ગયો ગયો એટલે મફત ની જીવ કલ્પના કરો. અત્યારે પાંચમી પેઢી ચાલે છે અને તે દિવસ કરતા બધા વધારે સાનુકૂળ પરિસ્થિતિમાં છે બધા. એમને એમના પાંચ દીકરા ને એમના દીકરા ને એમના દીકરા પાંચમી પેઢી બધું વધારે સારું. જીવને એમ જ હતું કે હું બધા કોઈ દુઃખી ન થાય ને એવી જ વ્યવસ્થા રાખું, હું બધા કોઈ દુઃખી ન થાય ને બધા એના માટે એવી વ્યવસ્થા રાખું. નકામી જ વાત છે ને. સૌ બધા પોતપોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે અને ભોગવે છે. એ જીવ તો મફતની જ કલ્પના કરતો હતો.
હા
બસ બીજું શું.
હા
આવું કરે છે જીવ, ભૂલ આવી કરે છે. હા એટલે પોતે કંટ્રોલ કરો રાખવા માંગે છે. કંટ્રોલ રાખવા એટલા માંગે છે કે ભાઈ ભવિષ્ય બરાબર દુઃખી ન થાય, આપણા કુટુંબનો કોઈ સભ્ય ભવિષ્યમાં દુઃખી ન થાય, એવું હું કંટ્રોલ રાખું કે બધા દુઃખી ન થાય. હવે ભાઈ બધા હું પ્રારબ્ધ લઈને હવે તું મફતનો એકત્વ બુદ્ધિ કરી દુર્ગતિમાં જવાને તૈયારી કરે છે, બીજું કાંઈ નથી. એટલે એ જે વિકલ્પો છે સાવ વ્યર્થ છે. વર્તમાન પુરુષાર્થનો જે સમય છે એને ખોવે છે. વર્તમાન તો પુરુષાર્થનો સમય છે, ભૂત ભવિષ્યમાં તો પુરુષાર્થ કરી શકાતો નથી. વર્તમાન પુરુષાર્થનો સમય છે એ ખોવે છે. એટલે એ તો નિર્ણય જ કરી નાખો. તમને સૌ જાણે મારા ભવિષ્ય ની ચિંતા કરવી હોય તો મારા ભવિષ્ય ની કરું નઈ કે મારું શું થશે. મારું મેં આત્મકલ્યાણ કર્યું નથી તો મારું શું થશે એની ચિંતા કરવાનું ઘણી બાકી છે. એ પડતું મૂકીને બીજી ચિંતા કરે છે. સંયોગની આધાર બુદ્ધિને જીવ દ્રઢ કરે છે. જ્ઞાની કદી તેમ કરતા નથી અને તેથી દીનતા તેમને થતી નથી. એટલે એમને દીનતા નથી થતી. જેને દીનતા છે તે પોતાના નિરપેક્ષ આત્મતત્વને આડ મારે છે. આત્મ સ્વરૂપ તો નિરપેક્ષ, નિરાલંબ નિરપેક્ષ છે, એને કોઈની જરૂર નથી. અનંતકાળથી તપતો આવ્યો છે, જીવતો આવ્યો છે અને અનંતકાળ સુધી ટકીને જીવ છે. કોઈના વગર એને કોઈની આધારની મદદની કોઈ અપેક્ષા હોય તો આમ થાય એવું કાંઈ છે નહીં. કેમ કે પોતે જ અનંત શક્તિ સંપન્ન છે, પોતાના સામર્થ્ય ટકી રહ્યો છે અને જીવી રહ્યો છે. અસ્તિત્વ ગુણ જ બેહદ છે, હયાતિ જ બેહદ છે એની પોતાને, સુખ શાંતિ અંદર બેહદ છે, જીવત્વ શક્તિ બેહદ છે, જીવવાનો છે. એને આડ મારીને દીનતા કરે છે, પોતાના સામર્થ્યને આડ મારે છે. તેથી પોતાનો પુરુષાર્થ ઉપડી શકે નહીં. એ આડ મારે છે એટલે પુરુષાર્થમાં હીણો થાય છે પોતે. તેથી મુમુક્ષુ જીવે એવો નિર્ણય કરવો ઘટે કે ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અને ગમે તેવા એટલે પૂર્વ કર્મ ઉપાર્જિત કર્મ છે એ પ્રમાણે જે ગમે તે હોય. ગમે તેવામાં શું છે, કર્મ પ્રમાણે જ થવાના. એ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ હું સાક્ષી ભાવે જ્ઞાતા ભાવે રહેવાના પુરુષાર્થમાં જોડાઈશ. મારે બધું જ્ઞેય છે ગમે તે હોય નહીં. મારે શું, હું તો જ્ઞાન માત્ર છું, આ બધું જ્ઞેય માત્ર છે. મને શું ફરક પડે છે, કોઈ ફેરફારોથી મને કઈ ફરક પડતો નથી. ગમે તે થાવ ને પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાઓ હું પુરુષાર્થ વધારે છે. અનુકૂળતાના ગંજ ખડકાઈ જાઓ હું એની ઉપેક્ષા કરીશ. સીધું એમ લેવાનું, મારે કઈ કામનું નથી, ઉપેક્ષા કરીશ. હું મારા પુરુષાર્થમાં જોડાઈ રહીશ, પણ મારા નિરપેક્ષ સ્વભાવને આડ મારીને દિન પણ કઈ યાચક પણ કરીશ નહીં. અંતરમાંથી સુખ પ્રાપ્ત કરવું એ જ મારો પુરુષાર્થ ધર્મ છે. એ સિવાય બારમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે મારે દીનતા કરવી નથી, યાચક પણ કરવું નથી. બસ એવો દ્રઢ નિર્ણય કરવો ઘટે. નિર્ણય કર્યા પછી એ નિર્ણયનું અમલીકરણ કરવાનું થઈ શકે છે. થોડો વિચાર કરીને અટકી જાય એમ નહીં, નિશ્ચય કરે તો નિશ્ચય અનુસાર કાર્ય કરવાનો ઉત્સાહ, ઇનિશિયેટિવ, બળ, ઉદ્યમ એ બધું ચાલુ થાય. મોટા ભાગે જીવ અટકે છે એ ભવિષ્યની ચિંતાથી. વર્તમાનમાં તો બધા ઉટકેલી થાળીમાં રોટલી દાળ ભાત શાક જમે છે, કે બીજું કઈ છે? ભવિષ્યની ચિંતામાં આખો આત્મા ઉરી દે છે, આખો આત્મા જ ઉરી દે છે. પછી પુરુષાર્થ ન ઉપડે, દિન પણ આમાં રહી જાય, પુરુષાર્થ ન ઉપડે.
બીજો બોલ છે, આવી જ આપણું વાક્ય છે, એક સમય પછીની પણ, ભવિષ્યના એક સમય પછીની પણ ચિંતા ન કરવી એવી જ્ઞાનીની આજ્ઞા જયવંત વર્તમાન.
આજ્ઞા છે, છતાં પોતે ચિંતા કરે તો એ આજ્ઞા ઉપર જાય છે, ઉપર વટ થઈને કરે છે. સિન્સિયરિટી તો આવવી જોઈએ, જે વાત સમજમાં આવે છે કેટલી સિન્સિયર છે, એનું ફળ કેવું છે, બહુ મહાન ફળ છે એનું. મુમુક્ષુની ભૂમિકા બરાબર યથાર્થપણે હોય તો સિદ્ધપદનું ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન તમે સરખી રીતે કોન્ક્રીટ કર્યું હોય તો વાંધો ન આવે. એટલે મોક્ષની ભૂમિકા એટલે એવું નથી વિચારવાનું આ ક્યાં મુનિની ભૂમિ દશા છે, આ ક્યાં જ્ઞાનીની દશા છે, નહીં તો મહાન દશા છે, આ તો સામાન્ય દશા છે. કામ તો ખરું અહીંયા કરવાનું છે, પછી ઓલું ઓટોમેટિક જ છે. ખરું જે કામ કરવાનું છે ને અહીંયા, અનંતકાળ એના વગર એ કામ નથી કર્યું માટે અનંતકાળ ગયો છે. એ કામ કર્યું પછી અનંતકાળ નથી જવાનો, પછી એના આધારે એના ઉપર જ ચણતર હાલવાનું છે. બધું મોક્ષ માર્ગનું સ્ટ્રક્ચર આખું એના ઉપર છે. આ ફાઉન્ડેશન બરાબર થઈ જવું જોઈએ, એના માટે સત્સંગ સ્વાધ્યાય છે. બરાબર કાળજીથી કામ થવું
જોઈએ.
તો ઈંટ ઉપર ઈંટ ખાલી મૂકવાની છે,
માર્જિન વધી જવાનું, ઘટી
જવાનું. મજબૂતી નો આધાર તો પાયો જ છે ને, સીધું જ છે. પૂછી લેવું જોઈએ પોતાને, હવે તારે કરવું છે શું? સાચી દાનત થી બોલતો હજી સંસારમાં જવું છે, સ્પષ્ટ પ્રીતિ તારી છે એના ઉપર છે, સંસાર ઉપર કે મોક્ષ ઉપર તાવી દેવું આત્માને, પછી રસ્તો પકડી લેવાનો. બસ હવે આત્મકલ્યાણ કરવું છે એટલે એ રસ્તે જવું છે, બધું ગૌણ કરીને એની આગળ કઈ મુખ્ય છે નહીં. વિચારીને નિર્ણય બરાબર થવો જોઈએ, પછી એ બાજુ પરિણામની ગતિ રહેશે. જ્યાં સુધી નિર્ણય બરાબર નથી કર્યો ને ત્યાં સુધી પરિણામ ફગા કરશે. સત્સંગની થોડી ઘણી અસર રહીએ પાછા પરિણામ ફગી જાય, સત્સંગની થોડી ઘણી અસર રહીએ પાછા પરિણામ ફગી જાય. કેમ ઉદય તો ચાલુ છે બધા, અને ઉદય બધા એવી રીતે આવવાના છે કેમકે પૂર્વ બધું ઊંધી હજામત જ કરી છે. કર્મ બાંધ્યા છે ઉદય પણ એવા જ આવશે એ સમજીને. જો બરાબર નિર્ણય કર્યો હશે તો વાંધો નહીં આવે, નહીતર પરિણામ પાછા મુદ્દેમાં ગડબડ કરી જશે. જે પરિભ્રમણની વેદના છે એ જ વિષય છે, એને પરિભ્રમણ હવે કોઈ કોઈ રીતે પોસાય એવું નથી. એટલે ઉદયમાં રસલીને પરિભ્રમણ કર્યું છે, ત્યાંથી અનુદય પરિણામ ચાલુ થાય છે. પહેલા વહેલા અનુદય પરિણામ પરિભ્રમણની વેદનાથી ચાલુ થાય છે અને અંતઃકરણની શુદ્ધિ થાય છે. જ્યાં સુધી એ પ્રકારે અંતઃકરણની શુદ્ધિ ન થાય, એ યથાર્થ પ્રકાર છે, ત્યાં સુધી પરિણામમાં ઠેકાણું નહીં રહે. બહુ મંથન કરે ને પણ નિર્ણય એક વાર લેવો જોઈએ, રસ્તો કયો પકડવો છે, કયા રસ્તે હાલવું છે. બે જ માર્ગ છે, એક બાજુ સંસારમાં ચાર ગતિમાં રખડી મારવાનો, એક બાજુ એ બાજુથી છૂટો પડીને આત્મકલ્યાણના શાંત નિરામય માર્ગે જવાનો. આમાં કઈ જવું પડે એવું નથી કે આ આનંદ દુઃખનું સ્થાન છે, આ આનંદ સુખનું સ્થાન છે, હવે સમજાવવું પડે એવું છે. વાત તો બહુ ચોખ્ખી છે. જીવ જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી પરિણામમાં સ્થિતિસ્થાપકતા આવે નહીં. એક બાજુનું જે સાઈ પકડવી જોઈએ પકડે નહીં પરિણામ, એટલે બીજું તો થયા જ કરવાનું. બહારમાં પરિસ્થિતિ નહીં હોય તો અંદરમાં ઉદય આવે ને પરિણામને ખેંચશે. ઘરમાં એ પ્રમાણે સહયોગ ન હોય, અંદરમાં હું તો આવે ને પરિણામમાં ક્યાંનો ક્યાં વિયો જશે, શું થશે?
Yeah.